એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર. આજે આપણે એક એવા પુસ્તક અને એના લેખક વિશે વાત કરવાના છીએ જેમણે મતલબ કે ઘણા બંધનો તોડ્યા.
નમસ્કાર. હા, પુસ્તક છે હેવલોક એલિસની આત્મકથા, માય લાઈફ.
અને રસપ્રદ વાત એ છે, ખબર છે, કે આ પુસ્તક છેક 1939-40માં એમના મૃત્યુ પછી જ બહાર આવ્યું.
બરાબર. કારણ કે એલિસે પોતે જ એવી શરત રાખી હતી, એ એટલી નિખાલસ હતી, એટલી અંગત હતી.
અચ્છા.
અને આ નિખાલસતા જ હેવલોક એલિસના જીવનનું, એમના કામનું કેન્દ્ર છે.
તો હેવલોક એલિસ હતા કોણ? આપણે એમને કેવી રીતે ઓળખીએ?
હેવલોક એલિસ એટલે કે હેનરી હેવલોક એલિસ, એમનો સમયગાળો 1859-1939, એ બ્રિટિશ ચિકિત્સક હતા, મનોવિજ્ઞાની, લેખક, સમાજ સુધારક અને સૌથી મહત્વનું સેક્સોલોજીના એટલે કે જાતીયતાના વૈજ્ઞાનિક અભ્યાસના પિતામહ ગણાય છે.
સેક્સોલોજીના પિતામહ, એ પણ વિક્ટોરિયન યુગમાં? એ તો બહુ રૂઢિચુસ્ત સમય હતો ને.
એકદમ. અત્યંત દમનકારી માહોલ હતો અને એવા સમયે એમણે માનવ અનુભવના સૌથી કહી શકાય કે વર્જિત ગણાતા ક્ષેત્ર જાતીયતા પર સંશોધન કરવાની હિંમત કરી.
અરે વાહ.
અને એમની દૃષ્ટિ પણ અલગ હશે,
બહુ જ ક્રાંતિકારી.
એમણે કહ્યું કે સાચી વિકૃતિ, સાચી સમસ્યા જાતીયતાની અલગ અલગ અભિવ્યક્તિઓ નથી.
તો શું છે?
આપણું અજ્ઞાન અને શરમ, એ સાચી વિકૃતિ છે. એમનું માનવું હતું કે માનવ સ્વભાવમાં અનંત વિવિધતા છે, એને દબાવવી ન જોઈએ.
એમણે પશ્ચિમી સમાજની આત્મીયતા, ઓળખ અને સામાન્ય કોને કહેવાય એની વ્યાખ્યા બદલવામાં મોટો ફાળો આપ્યો.
બિલકુલ. અને એમની વાત આજે પણ એટલી જ પ્રસ્તુત છે. સમાજ જે બાબતોને વર્જિત ગણે છે એને સમજવાની અને સ્વીકારવાની હિંમત પર એમનું જીવન પ્રકાશ પાડે છે.
તો ચાલો આ અનોખા વ્યક્તિત્વની સફર શરૂ કરીએ. ક્યાંથી શરૂઆત થઈ?
એમની શરૂઆત થઈ 1859માં લંડન પાસે ક્રોયડનમાં. પિતા એડવર્ડ પેપેન એલિસ દરિયાઈ કપ્તાન હતા, સાહસિક, વારંવાર પ્રવાસે રહેતા.
એટલે ઘરમાં ઓછું રહેતા હશે.
હા. અને માતા સુસાન્ના મેરી વિટલી એ ખૂબ ધર્મનિષ્ઠ, ઇવેન્જેલિકલ વિચારસરણીના હતા. એમણે ઘરનું નૈતિક વાતાવરણ ઘડ્યું.
એટલે બે અલગ દુનિયા જેવું થયું, પિતાના વૈશ્વિક અનુભવો અને માતાની ધાર્મિક મર્યાદાઓ.
બરાબર. અને આ વિરોધાભાસ વચ્ચે હેવલોકનું બાળપણ વીત્યું, શાંત, થોડું એકાંતવાળું. પુસ્તકો અને નિરીક્ષણમાં એમનો સમય જતો.
એ કેવા હતા બાળપણમાં?
શારીરિક રીતે થોડા નાજુક, અંતર્મુખી પણ બુદ્ધિશાળી. શેક્સપિયર, શેલી, વૈજ્ઞાનિક ગ્રંથો, એ બધા એમના સાથી હતા.
અને પેલો વિરોધાભાસ તમે કહ્યો, એની કોઈ અસર એમના પર દેખાઈ?
ચોક્કસ. કદાચ આ જ કારણે એમનામાં વૈજ્ઞાનિક દ્રષ્ટિ અને રહસ્યમય બાબતો માટેનું ખેંચાણ બંને વિકસ્યા. ઉદ્દેશ્ય અને વ્યક્તિગત અનુભવને જોડવાની ક્ષમતાના બીજ કદાચ અહીં જ રોપાયા.
અને એમની નિરીક્ષણ શક્તિ પણ ગજબની હતી એમ લાગે છે.
હા. એનો એક દાખલો છે, કિશોરાવસ્થામાં જ્યારે એમને પહેલીવાર રાત્રિ ઉત્સર્જન થયું, નોક્ટર્નલ એમિશન, ત્યારે એમને શરમ કે ગૂંચવણ અનુભવવાને બદલે શું કર્યું?
શું કર્યું?
એમણે એ ઘટનાની વૈજ્ઞાનિક જિજ્ઞાસાથી નોંધ લીધી, જાણે કોઈ પ્રયોગ હોય. આ ઝીણવટભરી નોંધ રાખવાની ટેવ એ એમના ભાવિ જીવન કાર્યનો પહેલો સંકેત હતો.
ખરેખર રસપ્રદ છે. પછી શિક્ષણનું શું થયું?
ઔપચારિક શિક્ષણ તો બહુ છૂટક છવાયું રહ્યું. મુખ્યત્વે એ સ્વશિક્ષિત હતા, ઓટો ડિટેક્ટ, પુસ્તકાલયોમાં ઘણો સમય ગાળતા.
અને પછી પેલી ઓસ્ટ્રેલિયાની વાત આવે છે, ખરું ને? 16 વર્ષની ઉંમરે.
હા, 1875-1879 સુધી. સ્વાસ્થ્ય સુધારવા માટે પિતા એમને ઓસ્ટ્રેલિયા લઈ ગયા હતા અને આ 4 વર્ષ એમના જીવનનો મોટો વળાંક સાબિત થયા.
ત્યાં શું થયું એવું?
એ ન્યૂ સાઉથ વેલ્સના એકદમ દૂરના વિસ્તારમાં શિક્ષક તરીકે નોકરી કરતા હતા. એકલતા બહુ હતી.
અચ્છા.
પણ આ એકલતાએ એમને ઊંડા આત્મમંથન માટે મજબૂર કર્યા. સ્પાર્ક્સ ક્રીક પાસે એક નાનકડી શાળામાં એમણે 1 વર્ષ ભણાવ્યું.
અને ત્યાં જ પેલો બૌદ્ધિક બદલાવ આવ્યો.
હા. ત્યાં એમને જેમ્સ હિન્ટનનું પુસ્તક વાંચ્યું, લાઈફ ઇન નેચર. એનાથી એમને કેવી ફિલોસોફી મળી જેણે વૈજ્ઞાનિક, નૈતિક અને કલાત્મક દૃષ્ટિકોણને જાણે એક કરી દીધા.
એટલે જે સંઘર્ષ ચાલતો હતો મનમાં, વૈજ્ઞાનિક અભિગમ અને આધ્યાત્મિક તરસ વચ્ચે એનો ઉકેલ મળ્યો.
બરાબર. અને ત્યાં જ એમને જીવનનું મિશન, એક હેતુ સ્પષ્ટ થયો.
શું હતો એ હેતુ?
એમણે નક્કી કર્યું કે પોતે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરશે. સામાજિક અને મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, ખાસ કરીને જાતીયતા સંબંધિત જે સમસ્યાઓ છે, એને સમજવા અને ઉકેલવા માટે. આ કામને એમણે લગભગ પવિત્ર કાર્ય ગણ્યું.
વાહ. એટલે 1889માં જ્યારે ઇંગ્લેન્ડ પાછા ફર્યા, ત્યારે પહેલા જેવા નહોતર્યા?
જરા પણ નહીં. એક અનિશ્ચિત યુવાનમાંથી એક દૃઢ નિશ્ચયી વ્યક્તિ બનીને પાછા ફર્યા હતા.
તો લંડન પાછા આવીને એમણે શું કર્યું આ મિશન માટે?
હવે મિશન સ્પષ્ટ હતું એટલે વ્યવહારુ પગલાં લીધા. પહેલો નિર્ણય ચિકિત્સક બનવાનો.
ડોક્ટર? પણ પ્રેક્ટિસ કરવા માટે?
ના ના, પ્રેક્ટિસ કરવા નહીં. પણ એમને ખબર હતી કે આ વિષય પર બોલવા માટે વૈજ્ઞાનિક અધિકૃતતા અને જ્ઞાન જરૂરી છે, એટલે સેન્ટ થોમસ હોસ્પિટલ મેડિકલ સ્કૂલમાં એડમિશન લીધું.
અને ભણવાનો ખર્ચ?
અને એમણે સાહિત્યિક કામો કરીને કાઢ્યો. મરમેઇડ સિરીઝ માટે નાટકોનું સંપાદન કર્યું, જર્નલ્સ માટે લેખો લખ્યા, એટલે એમની વૈજ્ઞાનિક અને સાહિત્યકાર આ બેવડી ઓળખ વધુ મજબૂત થઈ.
અને એ સમયના બૌદ્ધિક વર્તુળોમાં પણ એમની અવરજવર હશે ને?
ચોક્કસ. ફેલોશિપ ઓફ ધ ન્યૂ લાઈફ જેવા જૂથોમાં જોડાયા. આ એ જ ગ્રુપ જેમાંથી પછી ફેબિયન સોસાયટીનો જન્મ થયો. ત્યાં એમને ઓલિવ સ્ટ્રાઇનર, જ્યોર્જ બર્નાર્ડ શો, એડવર્ડ કાર્પેન્ટર જેવા મિત્રો મળ્યા.
આ બધી પૃષ્ઠભૂમિમાં જ એમના મોટા પ્રોજેક્ટનું કામ શરૂ થયું હશે, પેલું સ્ટડીઝ ઇન ધ સાયકોલોજી ઓફ સેક્સ.
હા, એના બીજ અહીં જ રોપાયા. પણ રસ્તો સીધો નહોતો. એમનું પહેલું જ પુસ્તક અને મોટો વિવાદ થયો,
પેલું સેક્સ્યુઅલ ઇન્વર્ઝન.
હા, 1897માં જ્હોન એડિંગ્ટન સાયમન્ડ્સ, જે પોતે સમલૈંગિક કવિ હતા, એમની સાથે મળીને લખેલું એ સમલૈંગિકતાનો પહેલો ગંભીર અને મતલબ કે દ્વેષ વગરનો તબીબી અભ્યાસ હતો.
અને ભારે વિવાદ થયો.
હા હા, કાર મચી ગયો. સાયમન્ડ્સના પરિવારે દબાણ કર્યો એટલે એમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું. અને પુસ્તક વેચનાર જ્યોર્જ બેડબરો, એના પર અશ્લીલતાનો કેસ થયો.
બેડબરો ટ્રાયલ 1898.
બરાબર. એલિસને જાહેરમાં ખૂબ બદનામ કરવામાં આવ્યા. એમની કારકિર્દી લગભગ ખતમ થવાના આરે હતી.
ઓહ, આ તો બહુ મોટો ફટકો કહેવાય. આમાંથી એ કેવી રીતે બહાર આવ્યા?
જુઓ, આ ટ્રાયલે એમને બ્રિટનમાં તો લગભગ અસ્પૃશ્ય બનાવી દીધા. એમના પછીના ગ્રંથો એમને યુએસમાં પ્રકાશિત કરવા પડ્યા.
પણ એનાથી કંઈ ફાયદો થયો?
હા, એક રીતે. આ ઘટનાએ એમને આંતરરાષ્ટ્રીય સ્તરે એક હિંમતવાન, સિદ્ધાંતવાદી પાયોનિયર તરીકે સ્થાપિત કરી દીધા. ભલે અપમાન થયો, પણ એમનો સંકલ્પ વધુ મજબૂત થયો અને એમણે કામ ચાલુ રાખ્યું.
અને પછી આવ્યું એમનું મેગ્નમ ઓપસ, સ્ટડીઝ ઇન ધ સાયકોલોજી ઓફ સેક્સ.
યસ. આગામી 3 દાયકામાં એમણે 7 ગ્રંથોની આ શ્રેણી પ્રકાશિત કરી. એમાં માનવજાતિતાના લગભગ દરેક પાસાને આવરી લેવાયા, સ્વકામુકતાથી લઈને ગર્ભાવસ્થાના મનોવિજ્ઞાન સુધી.
અને એનો અભિગમ કેવો હતો?
અભૂતપૂર્વ. વૈજ્ઞાનિક ડેટા, અલગ અલગ સંસ્કૃતિઓના પુરાવા અને સૌથી અગત્યનું ઊંડી સહાનુભૂતિ અને આંતરદૃષ્ટિ, આ બધાનું મિશ્રણ હતું.
એટલે આનાથી એમની પ્રતિષ્ઠા સ્થાપિત થઈ
વિશ્વભરમાં. ડોક્ટરો, મનોવૈજ્ઞાનિકો, સુધારકો બધા એમને જાતીયતાના વિષયમાં એક ઓથોરિટી, એક ઋષિ જેવા માનવા લાગ્યા.
અને એમના પાછળના વર્ષો કેવા રહ્યા?
પ્રમાણમાં શાંત. પહેલા લંડનમાં, પછી સફોકના ગ્રામ્ય વિસ્તારમાં રહ્યા. પણ એમનું કામ ચાલુ રહ્યું. વિશાળ પત્ર વ્યવહાર દ્વારા એ વિદ્વાનો અને સામાન્ય લોકોને પણ માર્ગદર્શન આપતા રહ્યા.
એક પ્રકારના કન્ફેસર જેવા બની ગયા, નહીં, અંગ્રેજી બોલતી દુનિયા માટે.
હા, કહી શકાય. અને જીવનના અંત સુધી એ પોતાની આત્મકથા માય લાઈફ પર કામ કરતા રહ્યા. 8 જુલાઈ 1939ના રોજ એમનું અવસાન થયું.
એમણે માત્ર વૈજ્ઞાનિક કાર્ય જ નહીં, પણ પોતાના જીવનની ઝીણવટભરી કથા પણ પાછળ છોડી. હવે જો આપણે એમની મુખ્ય ફિલોસોફી, એમના મૂલ્યોની વાત કરીએ, તો એ શું હતા? કઈ વાત એમને ટકાવી રાખતી હતી?
એમની ફિલોસોફી છે ને, એ 19મી સદીના વિજ્ઞાન અને એક ઊંડા વ્યક્તિગત રહસ્યવાદનું અનોખું મિશ્રણ હતી.
એ કેવી રીતે?
મૂળભૂત વિચાર હતો પ્રકૃતિવાદ, નેચરલિઝમ, કે માનવ સ્વભાવ એ પ્રકૃતિનો જ એક ભાગ છે, એટલે એનો અભ્યાસ કોઈ નૈતિક પૂર્વગ્રહ વગર થવો જોઈએ.
અને જાતીયતા વિશે શું માનતા હતા?
એને કોઈ પાપી લાલચ કે દબાવવાની વૃત્તિ તરીકે નહોતા જોતા. એમના મતે જાતીયતા એ જીવનની મૂળભૂત શક્તિ છે, એક કોસ્મિક ઉર્જા જે બ્રહ્માંડને જીવંત રાખે છે.
એટલે જ એમણે સમલૈંગિકતા, હસ્તમૈથુન કે સ્ત્રીઓની જાતીય ઈચ્છા જેવી બાબતોને
રોગ કે વિકૃતિ નહીં પણ માનવ જાતિની કુદરતી વિવિધતા તરીકે જોઈ. આ જ એમનો ક્રાંતિકારી દ્રષ્ટિકોણ હતો.
પેલું પુસ્તક ધ ડાન્સ ઓફ લાઈફ એ આ જ ફિલોસોફી રજૂ કરે છે.
હા, 1923નું. એમાં એ કહે છે કે જીવન એક કળા છે. બ્રહ્માંડ કોઈ સ્થિર મશીન નથી પણ એક ગતિશીલ લયબદ્ધ નૃત્ય છે.
અને આપણો હેતુ
સ્વતંત્રતા અને શિસ્ત વચ્ચે સંતુલન શોધવું.
સુંદર વિચાર છે, પણ એમના બધા વિચારો કદાચ આટલા ઉદાર નહોતા. પેલી યુજેનિક્સની વાત,
હા, એ એમના વારસાનું એક જટિલ અને સાચું કહું તો ચિંતાજનક પાસું છે.
એ શું હતું બરાબર?
જુઓ, એ સમયના ઘણા પ્રગતિશીલ વિચારકોની જેમ એલિસ પણ માનતા હતા કે સમાજને સુધારવા માટે અજાતીય સ્ટોક સુધારવો જરૂરી છે.
એટલે
કે યોગ્ય લોકોના પ્રજનનને પ્રોત્સાહન આપવું અને અયોગ્ય લોકોને પ્રજનન કરતા અટકાવવા. એમણે સ્વૈચ્છિક નસબંધીની પણ હિમાયત કરી હતી.
ઓહ, આ તો આજે બહુ સમસ્યારૂપ લાગે.
ચોક્કસ, ભલે એમણે એને સ્વાસ્થ્ય અને સામાજિક પ્રગતિના સંદર્ભમાં રજૂ કર્યું પણ એમના વારસા પર આ એક ગંભીર ડાઘ છે.
તો આટલું બધું કામ કરવા પાછળ એમની મુખ્ય પ્રેરણા શું હતી આટલા વિવાદો વચ્ચે પણ?
મને લાગે છે બે મુખ્ય કારણો હતા. એક, અતૃપ્ત બૌદ્ધિક જિજ્ઞાસા, સમજવાની તીવ્ર ઈચ્છા, અને બીજું, માનવ વેદના માટે ઊંડી સહાનુભૂતિ.
સહાનુભૂતિ?
હા. એ જોતા હતા કે જાતીય અજ્ઞાનતાને કારણે કેટલું દુઃખ પેદા થાય છે. તૂટેલા લગ્નો, લોકો જે ગુપ્ત શરમમાં જીવે છે, લઘુમતીઓ પર થતા અત્યાચાર. એ માનતા હતા કે આ બધાનો ઈલાજ ફક્ત જ્ઞાન છે.
પેલું ઓસ્ટ્રેલિયામાં જે મિશન નક્કી કર્યું હતું એ આત્માના ચિકિત્સક બનવાનું.
બરાબર.
સમાજના દમનથી થયેલા ઘાને વિજ્ઞાનના સાધનોથી રૂઝવવાનું કામ.
અને કદાચ એમના પોતાના અંગત અનુભવે પણ એમને પ્રેરણા આપી.
પોતાના અંગત અનુભવ? એ કેવી રીતે?
જુઓ, એલિસ પોતે, જેને સામાન્ય કહેવાય એવા જાતીય માળખામાં બંધ બેસતા ન હતા. એમની પત્ની સાથે એમને શારીરિક સંબંધ બાંધવામાં મુશ્કેલી પડતી હતી, નપુસકતા હતી. એમને યુરોલેગ્નિયા નામની સ્થિતિ હતી, જે પેશાબ સાથે સંકળાયેલી જાતીય ઉત્તેજના છે. એમની કામવાસના પણ ઓછી હતી.
અચ્છા,
તો આ પોતાની અસાધારણતાને કારણે એ જાતીયતાના કોઈ એક જ સામાન્ય મોડેલને સ્વીકારી શક્યા નહીં. પોતાની જાતને સમજવાની અને સ્વીકારવાની આ મથામણે જ કદાચ બીજાઓને સ્વીકારવાનો માર્ગ ખોલ્યો.
પોતાની જાત પર પ્રયોગ એમ કહી શકાય.
હા, એક રીતે. અને મુશ્કેલીઓનો સામનો કરવાની એમની રીત પણ અલગ હતી. સીધો સંઘર્ષ ટાળતા,
જેમ કે પેલી બેડમરો ટ્રાયલ વખતે.
હા, જાહેરમાં લડવાને બદલે પીછેહટ કરી પણ કામ વધુ ખંતથી ચાલુ રાખ્યું, ભલે શાંતિથી. પછી ગ્રંથો યુએસમાં પ્રકાશિત કર્યા.
અને એમના લગ્ન જીવનમાં પણ.
એમના પત્ની એડિથ સાથેના એમના સંબંધો બહુ જ જટિલ હતા, પણ એમાં જે સંઘર્ષ અને ભાવનાત્મક ઉથલપાથલ થઈ એનું પણ એમણે વિશ્લેષણ કર્યું. એને પ્રેમ, લિંગ અને ભાગીદારીના સ્વરૂપ પરના એક કેસ સ્ટડીમાં ફેરવી દીધું.
એટલે એમની તાકાત સામસામાં લડવામાં નહોતી?
ના, બુદ્ધિથી અને સમયની સાથે પરિસ્થિતિને પોતાના પક્ષે કરવામાં હતી.
ચાલો હવે એમના જીવનના ત્રણ સૌથી મહત્વના વળાંકોની વાત કરીએ, જેણે ખરેખર બધું બદલી નાખ્યું. પહેલો તો પેલો ઓસ્ટ્રેલિયન અનુભવ જ નહીં?
હા, 1875 થી 1879 એને આપણે મિશનનો જન્મ કહી શકીએ. 16 વર્ષનો એક દિશાહીન છોકરો ઓસ્ટ્રેલિયા જાય છે, એકલતા અનુભવે છે, હિન્ટનનું પુસ્તક વાંચે છે
અને એક મિશન સાથે પાછો ફરે છે.
બરાબર. જાતીયતાને વૈજ્ઞાનિક અને માનવીય રીતે સમજવાનું મિશન. આ અનુભવે એમને એવી આંતરિક શક્તિ અને હેતુ આપ્યા જેના જોરે એ આવનારા દાયકાઓના વિવાદો અને સંઘર્ષોમાં ટકી શક્યા. ઓસ્ટ્રેલિયા છોડ્યું ત્યારે એમના મનમાં સ્ટડીઝની રૂપરેખા તૈયાર હતી.
અદ્ભુત. બીજો મોટો વળાંક,
એડિથ લિસ સાથે મુલાકાત અને લગ્ન, 1891માં.
એડિથ લિસ એ પણ ફેલોશિપ ઓફ ધ ન્યૂ લાઈફમાં મળ્યા હતા ને?
હા, એડિથ પોતે સ્વતંત્ર લેખિકા અને વક્તા હતા અને એમની જાતીયતા પણ જટિલ હતી. એ મુખ્યત્વે સ્ત્રીઓ પ્રત્યે આકર્ષિત હતા.
અને આલિસની પોતાની જટિલતાઓ હતી, છતાં લગ્ન કર્યા.
હા, એમની વચ્ચે બૌદ્ધિક અને આદર્શવાદી ખેંચાણ બહુ હતું. એમણે 1891માં લગ્ન કર્યા, જેને તેઓ ઓપન મેરેજ કહેતા.
આ સંબંધ કેમ આટલો મહત્વનો બન્યો?
કારણ કે આ સંબંધ એમના જીવનની કેન્દ્રીય ભાવનાત્મક અને બૌદ્ધિક ધરી બની ગયો. એમના માટે આ એક જીવંત પ્રયોગશાળા હતી જ્યાં એમના સિદ્ધાંતો અને માનવ લાગણીઓને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત સામે આવ્યો.
એટલે બૌદ્ધિક સાથ મળ્યો પણ ભાવનાત્મક પડકારો પણ રહ્યા
સતત. આ સંબંધે પ્રેમની જટિલતા, લિંગનું સ્વરૂપ, જાતીય અસંગતતાની વાસ્તવિકતાઓ વિશે એમની સમજ ઊંડી બનાવી. લગ્નની મુશ્કેલીઓએ એમના લખાણોને માત્ર ક્લિનિકલ અવલોકન નહીં પણ ઊંડી સહાનુભૂતિ પણ આપી.
એમના પુખ્ત જીવનનો મુખ્ય કેસ સ્ટડી કહી શકાય.
ચોક્કસ. અને ત્રીજો વળાંક, પેલી બેડભરો અશ્લીલતા ટ્રાયલ 1898ની
અગ્નિ પરીક્ષા.
બરાબર. એક જાહેર અપમાન હતું, વ્યાવસાયિક આપત્તિ હતી. એનાથી સ્પષ્ટ થઈ ગયું કે એમના કામ સામે સમાજનો કેટલો પ્રચંડ વિરોધ છે.
અને એનાથી એમણે પોતાની વ્યૂહરચના બદલવી પડી.
હા, એમને બ્રિટનમાં પ્રકાશિત કરવાનું બંધ કરવું પડ્યું. જાહેરમાંથી થોડા પાછા હટીને વધુ સાવધ, વિદ્વાન જેવું વ્યક્તિત્વ અપનાવવું પડ્યું. પ્રકાશન યુએસમાં ખસેડ્યું.
એનો ફાયદો થયો કે કાર્ય આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચ્યું કદાચ, પણ મહત્વનું એ છે કે ટ્રાયલના આઘાતે એમના સંકલ્પને તોડ્યો નહીં, ઉલટો દ્રઢ કર્યો. એ આશાવાદી સુધારકમાંથી એક વધુ કઠણ, વધુ સ્થિતિસ્થાપક પાયોનિયર બન્યા. એ સમજી ગયા કે એમની ક્રાંતિ લાંબી ચાલશે, શાંતિથી અને ઘણીવાર એકલા લડવી પડશે.
આ ત્રણ વળાંકો ખરેખર એમના જીવનને ઘડનારા હતા. હવે આટલી વાતચીત પછી હેવલોક એલિસના જીવનમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ આજના સમયમાં?
ઘણા બોધપાઠ છે. સૌથી પહેલો તો મને લાગે છે શાંત પ્રતીતિની હિંમત.
શાંત પ્રતીતિની હિંમત?
હા, જુઓ, ક્રાંતિ કરવા માટે હંમેશા મોટા અવાજ કે જાહેર મંચની જરૂર નથી હોતી. એલિસે ભારે સામાજિક દબાણ અને વિરોધ વચ્ચે પણ શાંતિથી, નિષ્ઠાપૂર્વક પોતાનું કામ ચાલુ રાખ્યું. સિદ્ધાંતનિષ્ઠ પ્રયાસ અને બૌદ્ધિક અખંડિતતા એ લાંબા ગાળે ઊંડો અને કાયમી ફેરફાર લાવી શકે છે.
સાચી વાત. બીજો બોધપાઠ એમના લગ્નમાંથી મળે છે, પ્રેમ અને સંબંધો વિશે. બિલકુલ. બીજો પાઠ, પ્રેમ પરંપરા કરતાં વિશાળ છે. હેવલોક અને એડિથના જટિલ છતાં જીવનભર ટકેલા સંબંધો એ બતાવે છે કે અર્થપૂર્ણ ભાગીદારી, ગાઢ જોડાણ એ પરંપરાગત જાતીય કે રોમાન્ટિક માળખાઓની બહાર પણ શક્ય છે.
પણ એ સહેલું નથી હોતું.
જરા પણ નહીં. એ વહેંચાયેલ આદર્શો, બૌદ્ધિક સાથ, પરસ્પર સમર્થન પર ટકી શકે છે, પણ એના માટે અપાર ત્યાગ, પ્રામાણિકતા અને ભાવનાત્મક સ્થિતિસ્થાપકતાની જરૂર પડે છે.
ત્રીજો પાઠ કદાચ આત્મજ્ઞાન વિશે છે, જે રીતે એમણે પોતાના અનુભવોનો ઉપયોગ કર્યો.
એકદમ. ત્રીજો બોધપાઠ, આત્મજ્ઞાન એ શાણપણની શરૂઆત છે. એલિસે પોતાની અસાધારણતાઓથી ભાગવાને બદલે એનો ઉપયોગ માનવતાને સમજવા માટે કર્યો. પોતાની જાતને હિંમતથી અને કોઈ ચુકાદો આપ્યા વગર જોવાની વૃત્તિમાંથી જ બીજાઓ માટે સાચી સહાનુભૂતિ અને સમજ જન્મે છે.
અને પેલી જીવનના નૃત્ય વાળી ફિલોસોફી, એનો શું અર્થ કાઢી શકીએ?
એ ચોથો પાઠ ગણી લો. જીવનને કળા તરીકે અપનાવો. અસ્તિત્વને ખાલી ઉકેલવાની સમસ્યા કે પાસ કરવાની પરીક્ષા તરીકે ન જુઓ, પણ એને એક સૌંદર્યલક્ષી પ્રદર્શન તરીકે જુઓ જેને કેળવવાનું છે. આપણી વ્યક્તિગત લય શોધવી, આવેગોને સંતુલિત કરવા અને આપણા કાર્યોમાં કૃપા અને સંવાદિતા લાવવાનો પ્રયત્ન કરવો.
ખરેખર આજે જ્યારે જાતીયતા, લિંગોળખ, માનવ અધિકારો જેવા મુદ્દાઓ પર આટલું ધ્રુવીકરણ છે, ત્યારે એલિસની વાર્તા અને એમનો સંઘર્ષ યાદ આવે છે.
હા, તર્ક અને સહાનુભૂતિ લાવવાનો સંઘર્ષ. એમનો મુખ્ય સંદેશ કે કોઈ એક જ સામાન્ય નથી હોતું અને માનવ વિવિધતા કુદરતી છે એ આજે પણ એટલો જ મહત્વનો છે, ખાસ કરીને એવી કઠોર વિચારધારાઓ સામે જે ઓળખ અને ઈચ્છા પર નિયંત્રણ રાખવા માંગે છે.
જો કે પેલી યુજેનિક્સની વાત આપણને ચેતવે પણ છે.
બરાબર. એક ચેતવણી છે કે ગમે તેવા પ્રગતિશીલ દિમાગમાં પણ જોખમી અંધસ્થાનો હોઈ શકે છે. એ આપણને આપણી પોતાની પ્રબુદ્ધ માન્યતાઓમાં ક્યાંક છુપાયેલા પૂર્વગ્રહો છે કે કેમ એની વિવેચનાત્મક તપાસ કરવા પ્રેરે છે.
ખૂબ સરસ. તો આ સમગ્ર ચર્ચાના અંતે જો આપણે ત્રણ મુખ્ય શીખ તારવવી હોય, ત્રણ અંતિમ વિચાર, તો એ કયા હશે?
સારું. પહેલી, એક ભાવનાત્મક આંતરદૃષ્ટિ. હેવલોક અને એડિથની અનોખી વિરોધાભાસી પ્રેમકથા એ દર્શાવે છે કે સૌથી ઊંડા માનવીય જોડાણો ઘણીવાર બધા નિયમો તોડી નાખે છે. એ પ્રેમની જટિલ, ક્યારેક પીડાદાયક પણ સુંદર વાસ્તવિકતાનું પ્રમાણ છે જે પરંપરાગત વ્યાખ્યાઓથી ઘણી પર છે.
બીજું એક બૌદ્ધિક આંતરદૃષ્ટિ.
એલિસે સામાન્યતાની વ્યાખ્યા જ બદલી નાખી. એમણે નૈતિક ચુકાદાને બાજુ પર મૂકીને માત્ર અવલોકન અને દસ્તાવેજીકરણ પર ભાર મૂક્યો. આ રીતે એમણે જાતીય અભિવ્યક્તિઓને વિકૃતિના ખાનામાંથી કાઢીને વિવિધતાના ખાનામાં મૂકી. આ દ્રષ્ટિકોણનો બદલાવ જ આધુનિક સેક્સોલોજીનો પાયો બન્યો.
અને ત્રીજું એક સાર્વત્રિક જીવનપાઠ.
શરમ અને અજ્ઞાનનો શ્રેષ્ઠ ઉપાય જ્ઞાન છે. આ એક સાદા સત્ય માટે ઓસ્ટ્રેલિયાની એકાંત ઝૂંપડીમાં લેવાયેલી પ્રતિજ્ઞાને એલિસે જાહેર તિરસ્કાર અને અંગત દુઃખ વચ્ચે પણ 60 વર્ષ સુધી નિભાવી. આ શું બતાવે છે? એ બતાવે છે કે ક્રાંતિ માટે હંમેશા મોટા અવાજની જરૂર નથી. એક શાંત અટલ હેતુ, જો તેને હિંમત અને અખંડિતતાથી અનુસરવામાં આવે તો તે પરિવર્તન માટેનું સૌથી શક્તિશાળી બળ બની શકે છે.
ખૂબ જ પ્રેરણાદાયક. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.